एकत्र फाउंडेशन प्रस्तुत करे छे ग्रंथसार, विश्वनी श्रेष्ठ कृतिओनो सार हवे आपणी भाषामां। आ ऑडियो सारांश एकत्र एआईनी मददथी तैयार करवामां आव्यो छे।
नमस्कार अने ग्रंथसारना आजना संवादमां सौनुं स्वागत छे। આજે આપણે 19મી સદીના અંગ્રેજી સાહિત્યની એક ખૂબ જ મહત્વની નવલકથાની ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ, વિલિયમ મેકપીસ થેકરેની વેનિટી ફેર।
હા નમસ્કાર, વેનિટી ફેર થેકરે ખબર છે ડિકન્સના જમાનાના જ લેખક, પણ એમની સ્ટાઇલ સાવ અલગ।
બરાબર, ડિકન્સ એટલે સમાજ સુધારણા, ભાવુક પાત્રો, જ્યારે થેકરે
એટલે કટાક્ષ, તીખો કટાક્ષ, માણસના સ્વભાવ પર, એના દંભ પર, મહત્વાકાંક્ષા પર એકદમ ધારદાર નજર એમની।
અને એની શરૂઆત જ શીર્ષકથી થાય છે, નહીં અ નોવેલ વિધાઉટ અ હીરો, નાયક વગરની નવલકથા। મતલબ પહેલેથી જ કહી દીધું કે પરંપરાગત હીરો અહીં નહીં મળે।
સાચી વાત, અને વેનિટી ફેર નામ પણ જુઓ, જ્હોન બન્યાનની પેલી જૂની ધાર્મિક કૃતિ છે ને ધ પિલગ્રિમ્સ પ્રોગ્રેસ, એમાંથી લીધેલું।
અચ્છા, એમાં શું હતું એ વેનિટી ફેર?
એ એક કાલ્પનિક મેળો હતો જ્યાં બધું વેચાતું મળે, મોભો, પદ, પૈસા, દુનિયાવી લાલચો, બધું જ। થેકરે માટે તો એમનો આખો સમાજ જ આ વેનિટી ફેર હતો, એક મોટો ભપકાદાર દેખાડાનો બજાર।
એટલે આ નવલકથા એ સમયના સમાજનું એક પ્રતિબિંબ છે એમ કહી શકાય। આપણે આજે એની વાર્તા, પાત્રો અને એના ગૂઢ અર્થો સમજવાનો પ્રયત્ન કરીશું। શરૂઆત ક્યાંથી થાય છે આ કથાની?
શરૂઆત થાય છે લંડનની એક છોકરીઓની શાળામાંથી, મિસ પિંકલટનની એકેડમી। બે યુવાન છોકરીઓ છે, ભણવાનું પૂરું કરીને હવે દુનિયામાં પગ મૂકી રહી છે।
બે છોકરીઓ, મિત્રો હશે?
હા, મિત્રો તો ખરી, પણ સ્વભાવમાં જમીનાસમનનો ફરક, જાણે બે ધ્રુવ।
કોણ છે આ બંને?
પહેલી છે અમિલિયા સેડલી, પૈસાદાર વેપારીની દીકરી, ખૂબ સૌમ્ય, દયાળુ, લાગણીશીલ અને થોડી એમ કહીએ તો ભોળી, બધાને ગમે એવી, પણ કદાચ થોડી નિષ્ક્રિય,
એટલે વિક્ટોરિયન યુગની આદર્શ યુવતી જેવી।
બરાબર, અને બીજી છે રેબેકા શાર્પ, જેને બધા બેકી કહે, અનાથ છે, ગરીબ છે, પણ ગજબની હોશિયાર, મહત્વાકાંક્ષી, કલાત્મક અને મોહક પણ।
એની પાસે કુળ કે પૈસા નથી, પણ બીજું ઘણું છે,
છે બુદ્ધિ, ચાલાકી અને આગળ વધવાની તીવ્ર ઈચ્છા, પૈસા અને સમાજમાં સ્થાન મેળવવા માટે એ કંઈ પણ કરી શકે છે, પેલું કહેવાય ને સર્વાઈવર।
તો એક તરફ ભોળી ભલાઈ, બીજી તરફ ચાલાક મહત્વાકાંક્ષા, આ બંનેના રસ્તા કેવા રહે છે? બેકીની વાત કરીએ પહેલા, એ કેવી રીતે આગળ વધે છે આ વેનિટી ફેરમાં?
બેકીની સફર તો ખરેખર જોવા જેવી છે, અંગ્રેજી સાહિત્યની સૌથી યાદગાર એન્ટી હિરોઈનમાં એની ગણતરી થાય। શરૂઆતમાં તે અમિલિયાના ભાઈ જો સેડલીને ફસાવવાનો પ્રયત્ન કરે છે।
જો સેડલી પૈસાદાર છે પણ થોડો મૂરખ છે, નહીં?
હા બરાબર, પણ એમાં સફળ નથી થતી। પછી એ એક અમીર પણ થોડા વિચિત્ર ક્રોલી પરિવારમાં ગવર્નેસ તરીકે નોકરી લે છે।
ગવર્નેસ એટલે બાળકોને ભણાવવાનું અને સંભાળ રાખવાનું કામ, ત્યાં શું થાય છે?
ત્યાં એ પોતાની હોશિયારીથી પહેલા તો ઘરના માલિક સર પીટ ક્રોલીને આકર્ષિત કરે છે, પણ પછી એમના બીજા દીકરા રોડન ક્રોલી સાથે ગુપ્ત રીતે લગ્ન કરી લે છે।
રોડન ક્રોલી, એ તો લશ્કરમાં છે, નહીં? એની પાછળ શું ગણતરી હશે?
ગણતરી એ હતી કે રોડનની એક પૈસાદાર કાકી છે મિસ ક્રોલી, એનો વારસો મળશે, પણ એ કાકી આ લગ્નથી એટલા નારાજ થાય છે કે બંનેને વારસામાંથી કાઢી મૂકે છે।
એટલે બેકીનો દાવ ઊંધો પડ્યો?
હા, પણ બેકી હાર માને એવી ક્યાં હતી, તે અને રોડન લંડન આવી જાય છે, ભલે દેવું કરવું પડે, જુગાર રમવો પડે, પણ ફેશનેબલ લાઈફ જીવવાનું શરૂ કરે છે। બેકી પોતાની સામાજિક કુશળતાથી ધીમે ધીમે ઉપર ચડે છે,
મતલબ લોકોમાં ઓળખાણ વધારે છે, પાર્ટીઓમાં જાય છે,
બરાબર,
અને છેક પહોંચી જાય છે માર્ક્વેઝ ઓફ સ્ટ્રેઇન સુધી, એ સમયનો એક ખૂબ શક્તિશાળી અને ભ્રષ્ટ ઉમરાવ।
આ તો જોખમી લાગે છે, સ્ટેઇન સાથેનો સંબંધ એને ફાયદો કરાવે છે કે નુકસાન?
શરૂઆતમાં ફાયદો, સ્ટેઇન એને પૈસા આપે છે, ભેટો આપે છે, સમાજમાં એનું સ્ટેટસ વધારવામાં મદદ કરે છે, પણ આ જ સંબંધ એના પતનનું કારણ બને છે।
કેવી રીતે?
એક દિવસ રોડન દેવાના કારણે જેલમાં જાય છે, સ્ટેઇન જ એને છોડાવે છે, કદાચ બેકીના કહેવાથી, પણ જ્યારે રોડન અચાનક ઘરે પાછો આવે છે, ત્યારે બેકી અને સ્ટેનને એકલા જુએ છે. સ્ટેને બેકીને મોટી રકમ આપી હોય છે. ઓહ, એટલે રોડન બધું સમજી ગયો.
હા, એ ગુસ્સે ભરાય છે, સ્ટેન પર હુમલો કરે છે અને એને બેકીનું છુપાવેલું બેંક એકાઉન્ટ પણ મળી જાય છે. એ સમજી જાય છે કે બેકી એને છેતરી રહી હતી. એ બેકીને હંમેશ માટે છોડી દે છે
અને બેકીની આબરૂ
સાવ ખતમ. એની સામાજિક પ્રતિષ્ઠા ધૂળમાં મળી જાય છે. લંડન છોડીને યુરોપમાં ભટકવું પડે છે.
આટલું બધું થયા પછી એને પસ્તાવો થાય છે. અંતમાં એનું શું થાય છે?
પસ્તાવો? બેકી શાર્પ અને પસ્તાવો? ના રે ના, એ તો છેલ્લે સુધી લડતી રહે છે. યુરોપમાં ભટક્યા પછી છેવટે ફરી પાછી પેલા જો સેડલી સાથે જોડાઈ જાય છે.
અરે વાહ, પેલો અમિલિયાનો ભાઈ?
હા, એ હવે ઘરડો અને બીમાર છે. અને પછી શંકાસ્પદ સંજોગોમાં જોસનું મૃત્યુ થાય છે. બેકીને એના જીવન વીમાના પૈસા મળે છે.
એટલે અંતે તો એને પૈસા મળી જ ગયા.
હા, એ પૈસાથી એ ઇંગ્લેન્ડ પાછી આવે છે અને એક આદરણીય દેખાતી જિંદગી જીવે છે. ચેરિટી વગેરે કરે છે, પણ સમાજ એને પૂરેપૂરો ક્યારેય સ્વીકારતો નથી. એ જીતી જાય છે, પણ એકલતામાં.
એની જીજીવિષા ખરે કાનદભૂત છે. પેલું એનું વાક્ય છે ને કે મારી પાસે વર્ષે 5,000 પાઉન્ડ હોત તો હું સારી સ્ત્રી બની શકત, આ શું કહેવા માંગે છે? સમાજ જવાબદાર છે એના વર્તન માટે.
હમ, એક મોટો પ્રશ્ન છે જે સેકરે ઉઠાવે છે. શું પૈસા વગર સારું બનવું શક્ય છે? શું સંજોગો માણસને નૈતિકતા છોડવા મજબૂર કરે છે? બેકી દલીલ કરે છે કે હા, એના માટે તો નૈતિકતા એ પૈસાદાર લોકોનો શોખ છે.
વિચારવા જેવી વાત છે, ખાસ કરીને એ સમયમાં સ્ત્રીઓ માટે જેમની પાસે પોતાના પગ પર ઊભા રહેવાના બહુ ઓછા વિકલ્પો હતા. હવે અમિલિયાની વાત કરીએ. બેકીથી સાવ ઉલટી, એના જીવનમાં શું થાય છે?
અમિલિયાનું જીવન શરૂઆતમાં ખૂબ સુંદર લાગે છે. પ્રેમાળ પિતા, પૈસો અને દેખાવડો મંગેતર જ્યોર્જ ઓસબોર્ન, જેને એ ખૂબ પ્રેમ કરે છે. પણ પછી એના પિતાનું દેવાળું નીકળે છે.
અને જ્યોર્જ, એ શું કરે છે?
જ્યોર્જનો બાપ, જે ખૂબ ઘમંડી છે, એ આ લગ્નની વિરુદ્ધ હોય છે, કારણ કે સેડલી પરિવાર હવે ગરીબ થઈ ગયો. પણ જ્યોર્જ એનો મિત્ર ડોબિન સમજાવે છે એટલે, અને થોડું પોતાના અભિમાન ખાતર પિતાની વિરુદ્ધ જઈને અમિલિયા સાથે લગ્ન કરી લે છે.
પણ એના કારણે એને વારસામાંથી બાકાત કરી દેવામાં આવે છે ને?
હા, બરાબર. અને પછી તરત જ આવે છે નેપોલિયનને યુદ્ધો, ખાસ કરીને વોટરલૂનું યુદ્ધ. એ નવલકથાનું મોટો ટર્નિંગ પોઈન્ટ છે.
એ વખતે તેઓ ક્યાં હોય છે?
બ્રસેલ્સમાં, લશ્કર સાથે. યુદ્ધની તૈયારીઓ ચાલી રહી છે, પણ સાથે સાથે પાર્ટીઓને નાચગાન પણ. અને ત્યાં જ જ્યોર્જ બેકી સાથે ફ્લર્ટ કરે છે. એટલું જ નહીં, એને એક ચિઠ્ઠી પણ લખે છે ભાગી જવાની વાત કરતો.
શું વાત કરો છો, અમિલિયાનો પતિ?
હા, અને બીજા જ દિવસે એ વોટરલૂના યુદ્ધમાં માર્યો જાય છે.
ઓહ, એટલે અમિલિયા ગર્ભવતી અને વિધવા બની જાય છે અને જ્યોર્જની બેવફાઈ વિશે એને ખબર નથી?
ના, બિલકુલ નહીં. એ તો જ્યોર્જને દેવતા માને છે. એના મૃત્યુ પછી એ ગરીબીમાં જીવે છે, પોતાના દીકરા જ્યોર્જીને ઉછેરે છે અને વર્ષો સુધી જ્યોર્જની યાદમાં જ ખોવાયેલી રહે છે.
અને પેલો મિત્ર ડોબિન, એનું શું?
વિલિયમ ડોબિન, એ આખી નવલકથામાં અમિલિયાને ચૂપચાપ પ્રેમ કરતો રહે છે. જ્યોર્જ જીવતો હતો ત્યારથી, જ્યોર્જના મૃત્યુ પછી પણ એ દૂર રહીને ગુપ્ત રીતે અમિલિયાની મદદ કરતો રહે છે. એ ખૂબ વફાદાર, પ્રામાણિક માણસ છે. પણ અમિલિયા એના પ્રેમને જોતી જ નથી.
કેમ? કારણ કે એ હજુ જ્યોર્જની ભ્રમણામાં છે.
બરાબર, એણે જ્યોર્જની એક આદર્શ છબી બનાવી દીધી છે મનમાં. ડોબિન બિચારો 10-12 વર્ષ રાહ જુએ છે.
10-12 વર્ષ? આટલી ધીરજ? શું અંતે એને એનો પ્રેમ મળે છે? અમિલિયા ક્યારે સત્ય જાણે છે?
હા, જાણે છે, પણ છેક અંતમાં. અને એ પણ નવાઈની વાત એ છે કે બેકીના કારણે.
બેકીના કારણે? કેવી રીતે?
વર્ષો પછી બધા પાત્રો સંજોગો વશાત જર્મનીના એક શહેરમાં ભેગા થાય છે. ત્યાં બેકી અમિલિયાને પેલી ચિઠ્ઠી બતાવે છે જે જ્યોર્જે એને વોટરલૂ પહેલા લખી હતી.
પેલી ભાગી જવાની વાતવાળી ચિઠ્ઠી?
હા, એ જ. એ જોઈને અમિલિયાની આંખો ખુલ્લી જાય છે. જ્યોર્જ વિશેની એની બધી ભ્રમણાઓ તૂટી જાય છે. એને આઘાત લાગે છે, પણ સાથે સાથે એ મુક્ત પણ થાય છે.
ભૂતકાળમાંથી મુક્ત.
બરાબર. અને પછી જે ડોબિનના સાચા પ્રેમને જોઈ શકે છે અને એને સ્વીકારે છે, તેઓ લગ્ન કરે છે.
ચાલો, અંતે તો ડોબિનને એનો પ્રેમ મળ્યો,
પણ તમે કહ્યું કે થેકરે અહીં પણ કટાક્ષ કરે છે.
હા, એમ લાગે છે કે ડોબિનને જે ઇનામ મળ્યું એની કિંમત કદાચ વર્ષોની રાહ જોયા પછી થોડી ઓછી થઈ ગઈ છે. એમનો સંબંધ સુખી છે, શાંત છે, પણ એમાં પેલું રોમાંચ નથી. થેકરે જાણે કહે છે કે વાસ્તવિક જીવનમાં હેપ્પીલી એવર આફ્ટર પણ થોડું ફિક્કું હોય છે.
વાસ્તવિકતાનું ચિત્રણ. અને રોડન ક્રોલી, બેકીનો પતિ, એનું શું થયું? આપણે છોડી દીધું હતું. એનું પાત્ર પણ બદલાય છે નહીં?
હા, રોડનનું પાત્ર ખૂબ રસપ્રદ રીતે વિકસે છે. શરૂઆતમાં એ સાવ સામાન્ય, જુગારી, લડાયક, સૈનિક જેવો લાગે છે. બેકી સાથે લગ્ન પણ સ્વાર્થ માટે કરે છે. પણ ધીમે ધીમે બેકીને ખરેખર પ્રેમ કરવા લાગે છે, અને એનાથી પણ વધુ એમના દીકરા નાના રોડન પ્રત્યે એને જબરદસ્ત પ્રેમ જાગે છે. એકદમ નિસ્વાર્થ પિતૃપ્રેમ.
અચ્છા, એટલે એનામાં એક ઊંડાણ આવે છે જે શરૂઆતમાં નહોતું દેખાતું.
બરાબર. આ પિતૃપ્રેમ એને વાચકની નજરમાં ઊંચો લઈ જાય છે. એટલે જ જ્યારે એને બેકીના વિશ્વાસઘાતની ખબર પડે છે ત્યારે આપણને એના માટે દુઃખ થાય છે. એ જે રીતે સ્ટેઇન પર હુમલો કરે છે અને બેકીને છોડે છે, એ ક્ષણ બહુ પાવરફુલ છે.
પછી એનું શું થાય છે?
એ વિદેશ ચાલ્યો જાય છે, એકલો રહે છે અને ત્યાં જ બીમારીમાં મૃત્યુ પામે છે. શરૂઆતમાં ન ગમતું પાત્ર અંતે દયાપાત્ર બની જાય છે.
ખરેખર કોઈ પાત્ર સાવ સારું કે સાવ ખરાબ નથી આ નવલકથામાં. બધામાં ગ્રે શેડ્સ છે. આ પાત્રો અને એમની જટિલ સફર દ્વારા થેકરે કયા મુખ્ય વિચારો રજૂ કરે છે?
સૌથી મોટો વિચાર તો પેલો વેનિટી જ છે. મિથ્યાભિમાન, દેખાડો, સમાજનો દમ. બીજું, સામાજિક વર્ગ અને મહત્વાકાંક્ષા. એ જમાનાની કઠોર વર્ગ વ્યવસ્થા અને એમાં ઉપર ચડવા માટે લોકો શું શું કરે છે, ખાસ કરીને બેકીના પાત્ર દ્વારા એ દેખાય છે.
અને પેલી ભ્રમણા વિરુદ્ધ વાસ્તવિકતાની થીમ પણ મહત્વની છે નહીં, અમિલિયા અને ડોબિનના કિસ્સામાં ખાસ?
હા, બિલકુલ. ઘણા પાત્રો પોતાની જ બનાવેલી દુનિયામાં જીવે છે. થેકરે કહે છે કે સાચી પરિપક્વતા ત્યારે જ આવે જ્યારે તમે આ ભ્રમણાઓ તોડીને વાસ્તવિકતાનો સામનો કરો, ભલે કડવી હોય.
પ્રેમ અને લગ્ન વિશે પણ એ બહુ આદર્શવાદી નથી. એ બતાવે છે કે ઘણીવાર આ સંબંધો વ્યવહારુ સોદા હોય છે.
આ બધું કહેવા માટે એમની લખવાની રીત પણ ખાસ છે. પેલો વર્ણનકાર જે સીધી વાચક સાથે વાત કરે છે.
હા, એ થેકરેની સિગ્નેચર સ્ટાઇલ છે. જાણે કોઈ કઠપૂતળીનો ખેલ ચલાવી રહ્યો હોય અને વચ્ચે વચ્ચે આવીને આપણને કહે, જુઓ આ તો ખાલી પાત્રો છે, નાટક છે. એનાથી વાચક થોડો દૂર રહીને વિવેચક બનીને વિચારી શકે છે.
અને કટાક્ષ તો ભરપૂર છે. ઉમરાઓ, લશ્કર, નવા પૈસાદાર થયેલા લોકો, લગ્ન સંસ્થા, કોઈને નથી છોડ્યા.
સાચી વાત. અને પ્રતીકોનો પણ ઉપયોગ કરે છે. જેમ કે બેકી ઘણીવાર લીલા રંગ સાથે જોડાયેલી છે. ઈર્ષ્યા, પૈસા, સાપ જેવી ચાલાકી.
અરીસો વારંવાર આવે છે, જે દેખાડો અને આત્મમોહ બતાવે છે.
નવલકથાના કેટલાક અવતરણો પણ ખૂબ યાદગાર છે. પેલું, દુનિયા એક અરીસો છે.
અને દરેક માણસને તેના પોતાના ચહેરાનું પ્રતિબિંબ પાછું આપે છે.
હા,
આ કહે છે કે દુનિયા આપણને કેવી દેખાય છે એ આપણા પોતાના સ્વભાવ પર આધાર રાખે છે.
અને બેકીનું પેલું વાક્ય તો આપણે યાદ કર્યું જ. મારી પાસે 5,000 પાઉન્ડ હોત તો હું સારી સ્ત્રી બની શકત.
હા,
એ તો સીધી સામાજિક ટીકા છે. નૈતિકતા અને પૈસાનો સંબંધ શું છે એના પર સવાલ ઉઠાવે છે.
અને છેલ્લે નવલકથાના અંતિમ શબ્દો, આહ, વેનિટાસ વેનિટેટમ. આ દુનિયામાં કોણ સુખી છે, કોની ઈચ્છા પૂરી થઈ છે, અને થઈ હોય તો કોણ સંતુષ્ટ છે?
બાઇબલનું વાક્ય, બધું મિથ્યા છે. આટલી લાંબી વાર્તા પછી થેકરે આપણને એક મોટા પ્રશ્ન સાથે છોડી દે છે. શું ખરેખર સંપૂર્ણ સુખ કે સંતોષ જેવું કંઈ હોય છે, કે બધું ક્ષણિક અને અપૂર્ણ જ છે?
એટલે જ કદાચ આ નવલકથા વાંચ્યા પછી એક અલગ પ્રકારનો અહેસાસ થાય છે. કોઈ સરળ જવાબ નથી મળતો, થોડી અસ્વસ્થતા પણ થાય છે.
બરાબર. કારણ કે આપણને આપણી જાત વિશે અને આપણા સમાજ વિશે વિચારતા કરી મૂકે છે. અને નવાઈની વાત એ છે કે આટલા વર્ષો પછી પણ એમાં દર્શાવેલી માનવ વૃત્તિઓ, પૈસાની લાલચ, સામાજિક સ્થાનની ચિંતા, પ્રેમ અને છેતરપિંડી, બધું આજે પણ એટલું જ સાચું લાગે છે.
આપણે બેકીની ચાલાકી ભલે ન સ્વીકારીએ, પણ એની હિંમત અને ટકી રહેવાની તાકાતને માન આપવું પડે. અને અમિલિયાના દુઃખમાં સહાનુભૂતિ થાય, પણ એની નિષ્ક્રિયતા આપણને કંટાળો પણ અપાવે.
હા, કારણ કે આ પાત્રો હીરો નથી પણ વાસ્તવિક માણસો જેવા છે. સારા નરસાનું મિશ્રણ અને એ જ આ નવલકથાની તાકાત છે. તે આપણી નૈતિક ધારણાઓને પડકારે છે.
ખરેખર આ નવલકથા સમાજના દેખાડા અને દમ પર અને એમાં સફળ થવા માટે લોકો જે નૈતિક સમાધાનો કરે છે તેના પર એક કાલાતીત ભાષ્ય છે.
અને મહત્વાકાંક્ષા, નૈતિકતા, પ્રેમ અને ભ્રમણાની જે જટિલ ગૂંથણી એણે રજૂ કરી છે એ આજે પણ આપણને વિચારવા મજબૂર કરે છે.
સાચે જ. અંતે એ જ સવાલ રહી જાય છે કે થેકરીએ વર્ણવેલો એ વેનિટી ફેર શું આજે પણ જુદા સ્વરૂપે આપણી આસપાસ નથી?
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડકૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.